સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી પંચમીને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર સમીપ લીમડા તળે ચોતરા ઉપર ઢોલિયો બિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણી મનની વૃત્તિઓને આપણે દરબારગઢમાં વાસુદેવ નારાયણના મંદિરની સમીપ લીમડાના વૃક્ષની નીચે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, પીળા પુષ્પના હાર ધારણ કર્યા છે, માથે પાગને વિશે પણ પીળા પુષ્પના ગુચ્છ કોષ્યા છે અને ભગવાનના મુખારવિંદ આગળ એ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની દિવ્ય સભા ભરાઈને બેઠી છે. ભગવાનના મુખે નીકળતા એ જે દિવ્ય વચનો, એનું રસપાન કરવા જેમ મુનિ હતા, હરિભક્તો જેમ તત્પર થયા છે, એમ આપણે પણ તત્પર થઈ પોતાના મનને એકાગ્ર કરી અને ભગવાનમાં પૂરવી અને ભગવાનની વાણીનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો. વાલા ભક્તો, થોડું અનુસંધાન રહે એટલે તમને સમજો વાત કરું કે આપણે ગરડા પ્રથમનું 39મું વચનામૃત જોયું, એ મહાસુદ ત્રીજનું વચનામૃત છે. એ મહાસુદ ત્રીજને દિવસે અને આજનું વચનામૃત મહાસુદ પંચમીનું છે, એટલે બે દિવસ પહેલા જે મહારાજ સભા કરીને બેઠા હતા ત્યારે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો અને એ વેદાંતી બ્રાહ્મણે પોતાનો જે મત છે, જેમાં એ જીવ ઈશ્વર માયા બ્રહ્મ વગેરે શાસ્ત્રો વગેરેનું ખંડન કરે છે અને બ્રહ્મ એક જ સત્ય છે, એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી અને જે વાતને સમજાવે છે, ત્યારે મહારાજ એનો ઉત્તર એનો મહારાજ એનો પ્રશ્ન કરે છે કે તમે જે વાત કરો છો એ શાસ્ત્ર સંમત કરો. અને શાસ્ત્રનો અર્થ પછી એની અંદર મહારાજે બહુ સુંદર એનો અર્થ સમજાવ્યો છે. ભક્તની મુક્તની બે પ્રકારની સ્થિતિ બતાવી છે, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ, અને તેના કારણે આ જીવ ઈશ્વર માયા અને શાસ્ત્ર ભગવાનના સ્વરૂપ વગેરેના જે સત્ય અસત્યનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે એને સમજવાની સુંદર રીત સમજાવી છે. એ સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ જાણી એટલે બીજે દિવસે ચોથને દિવસે મહાસુદી ચોથમે દિવસે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ તમે ગઈકાલે સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિની વાત સમજાવી અમને, ત્યારે એ વાતની અંદર એ સ્થિતિ કેમ સમજવી અને સાથે સાથે ઉપાસના ભક્તિનો પણ ભેદ કેવી રીતે સમજવો, એને મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેનો પણ મહારાજે ખૂબ સુંદર શાસ્ત્રમત સાથે દ્રષ્ટાંત સાથે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી સવિકલ્પ સમાધિની સ્થિતિ, નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ અને સર્વોપરી સાકાર પરબ્રહ્મની ઉપાસના અને ભક્તિ, એનો જે વિશેષ કરીને જે એના 9 પ્રકાર એનો ભેદ મહારાજે આપણને સમજાવ્યો, જે આપણે ગરડા પ્રથમના 40મા વચનામૃતમાં જોયું. હવે મહારાજના વેદાંતીએ જ્યારે મહારાજે ઉત્તર કર્યો ત્યારે વેદાંતી તો ભગવાનનો ગુણ જોઈને ભગવાનના વચનની અંદર એને જ્યારે નિશંક બન્યો એટલે એને કોઈ શંકા ન રહી અને પ્રતીતિ થઈ પછી ભગવાનના શરણે આવ્યો. પણ હજુ એ મતની પ્રવૃત્તિ જ્યાં જ્યાં સમાજની અંદર ફેલાયેલી છે, વેદાંતિનો મત એટલે જે ભગવાનના આકારો, ભગવાનની મૂર્તિ, ભગવાનના ધામ, શાસ્ત્રો અને જે જીવ ઈશ્વર આદિ એનું ખંડન કરે છે અથવા તો તેની અંદર જે વિકાર એના અર્થની અંદર કરે છે, એવા મત સમાજની અંદર ઘણી જગ્યાએ પ્રસરેલા છે. એટલે એની શુદ્ધિ થાય, એ સમજણની શુદ્ધિ થાય એટલે વેદાંતિ તો મહારાજના શરણે આવ્યો હતો, પણ એવા કેટલાય ભૂલ્યા ભટક્યા જીવાત્મા હજુ સંસારમાં ભટકે છે કે જેની સમજણની અંદર હજુ ક્યાંક તૂટી રહી ગઈ છે અને ભગવાનની સર્વોપરી સાકાર પરબ્રહ્મની ઉપાસનાની અંદર હજુ એ દ્રઢ નથી થઈ શક્યા, એવા જીવાત્માને બોધ મળે એટલા માટે મહારાજે આ ત્રીજે દિવસે, એટલે કે આ સતત આ 3 દિવસ આ છે ને બ્રહ્મસત્ર જેમ કહેવાય ને, એમાં સત્સંગનું સત્ર ચાલ્યું, ત્રીજનું, ચોથનું અને આ 5મનું આજે એ અનુસંધાનની અંદર આજે મહારાજે કીધું કે જયારે સાંજના સમયે મહારાજ સભા કરીને બેઠા છે ત્યારે મહારાજે કીધું કે હવે પ્રશ્ન ઉત્તર કરો. અને તે સભાની અંદર પછી નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકોહમ બહુસ્યામ પ્રજાએય, એ જે શ્રુતિ તેનો અર્થ તેને જગતમાં કેટલાક પંડિતો તથા વેદાંતી છે તે એમ સમજે છે, જે પ્રળયકાળને વિશે એક જે એક ભગવાન હતા તે જ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે. આ વાલા ભક્તો, અહીંયા નરસિંહાનંદ સ્વામીએ જે વેદાંતિના મત અથવા તો જે સમજણ જે એમને શાસ્ત્રના અર્થને જે રીતે એમને સમજ્યા અને જે રીતે સમાજને સમજાવે છે, મુક્તો ભક્તોને સમજાવે છે, એ અર્થનું સ્પષ્ટીકરણ થાય એટલા માટે નરસિંહાનંદ સ્વામીએ આ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. આ છાંદ યોગ ઉપનિષદનો આ શ્લોક છે, આ શ્રુતિ શ્લોક છે, અને એ શ્રુતિની અંદર શ્લોકની અંદર એવું એનો અર્થ થાય છે, તદેક્ષેત બહુશ્યામ પ્રજાએ યેતી તત તેજો સૃજત, તત તેજ એક્ષત બહુશ્યામ પ્રજાએતી તદ અપો સૃજત. એ શ્રુતિની અંદર બહુ સુંદર વિવરણ કરેલું છે કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, તો તેની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે તે કેવી રીતે તેજોમય અક્ષરરૂપ થયું, તેની અંદરથી તેજનું થયું, એમાંથી પછી જળનું પ્રકાશ થયું, એમાંથી જે સમગ્ર સૃષ્ટિની રચના, આમાં પણ વચનામૃતની અંદર મહારાજે ક્રમ બતાવ્યો છે, આપણે આગળ જોશું, પણ એનું સુંદર વિવરણ કરેલું છે. હવે એ શાસ્ત્રના વિવરણની અંદર તતેક્ષેત એટલે જે પોતે નક્કી કર્યું છે, એટલે બહુશ્યામ, બહુશ્યામ એટલે અનેક સ્વરૂપે, બહુશ્યામ પ્રજાએ હતી, પ્રજાએ તે એવા સ્વરૂપો ધારણ કરે છે એવો અર્થ એનો થાય છે કે ભગવાન એનો અનેક સ્વરૂપો ધારણ કરે છે, એ શાસ્ત્રનો અર્થ છે, અને એ રીતે એ પ્રગટ ત્યાં ભગવાન થાય છે એવો એનો અર્થ એ કરે છે. ત્યારે એ વાત નરસિંહાનંદ સ્વામી કહે છે કે મહારાજ એ વાર્તા તો મૂર્ખ હોય તેને માન્યામાં આવે છે. આ જે શાસ્ત્રનો મત છે એનો જે, જો શાસ્ત્ર ખોટું નથી, આ વાત આગળ આપણને સમજાશે. મહારાજ કહે છે અને સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે આ જે મત છે, આ જે શ્લોક છે, એકોહમ બહુશ્યામ પ્રજાએ, એ જે શ્લોક છે અથવા તો એ જે શ્રુતિ વાક્ય છે, એ શ્રુતિ વાક્યનો જે અર્થ છે એ અર્થ ઘણા એમ કરે છે કે જે ભગવાન છે એ જ જીવ ઈશ્વર વગેરે રૂપે થાય છે, તો એ વાત જે મૂર્ખ હોય એને માન્યામાં આવે, જે મૂર્ખ હોય એટલે જળમતી વાળા હોય, અજ્ઞાની હોય, અથવા તો જે જેની મતીની અંદર હજુ એ પરિપક્વ સમજણની નથી આવી એવા જે વ્યક્તિ હોય તેના માન્યામાં આવે, ને અમારે તો તમારો આશરો છે મારા, અને એટલે એ વાતની ઘેર બેસતી નથી. સ્વામી બહુ સુંદર વાત મહારાજને બતાવી, મહારાજ આવા અર્થ અનેક કરે છે પણ અમને પ્રતીતિ નથી, એટલે આ પ્રશ્ન સ્વામીએ પોતા માટે નથી પૂછ્યો, આ સમાજની અંદર રહેલા ભક્તોને સદમાર્ગ પ્રાપ્ત થાય અને સાચી સમજણ પ્રાપ્ત થાય એના હેતુથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કારણ કે સ્વામી પોતે અહીં આ વાક્યમાં સ્વીકારે છે કે અમને એ વાત, એ વાતની ઘેર બેસતી નથી, એટલે એ વાત અમને માન્યામાં આવતી નથી કે ભગવાન જ જીવ ઈશ્વર વગેરે રૂપે થાય છે, એ વસ્તુને અમે સમજી શકતા અથવા તો અમે પચાવી, ઘેર બેસતી નથી એટલે એ અમને એનાથી અમારા મનના સંકલ્પ સમજણની અંદર વિકાર ઉત્પન્ન નથી થતો, અમને એ વાત બંધ બેસતી નથી લાગતી, એટલે એ જે મૂર્ખ અજ્ઞાની હોય, જળમતી વાળા હોય એ એવો અર્થ કરે છે, એને કદાચ માન્યામાં પણ આવે જેને પૂરું સમજણ નથી, પૂરું જ્ઞાન નથી, પણ અમારે તો આપના આશ્રયનો પ્રતાપ છે અને આપના આશ્રયના પ્રતાપે કરીને, કારણ કે આપના સાનિધ્યમાં છીએ એટલે આપના પ્રતાપે કરીને અમારી મતિ સ્થિર છે, અમારી સમજણ સ્થિર છે, એટલે અમને એ વાતને ઘેર બેસતી નથી. અહીં પણ વાલા ભક્તો મહારાજે આપણા જે સંપ્રદાયનો જે વિશિષ્ટાદ્વૈત મત એનું સુંદર પ્રતિપાદન કર્યું છે. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર જે વિશિષ્ટાદ્વૈત મત છે એ મતના માધ્યમે કરીને જે શાસ્ત્રનો મત કેમ સમજવો અને એનો અર્થ કેમ સમજવો, એટલે એનું મહારાજે અહીંયા સુંદર નિરૂપણ કર્યું છે કે ભગવાન અને ભગવાનના ભક્તનો જે સ્થિતિ છે કેવી હોય અને કેવી રીતે ભગવાનને શાસ્ત્રમાં બહુશ્યામ પ્રજાએ એ જ તરીકે સમજ્યા છે કે બહુવિધ રૂપે ભગવાનનું જે આવિર્ભાવનું સ્વરૂપ બતાવ્યું છે કેવી રીતે સમજવું, એનું અહીંયા આગળ મહારાજ સુંદર દ્રષ્ટાંત આપે છે, અને સાથે સાથે ભગવાનનો સ્વામીસેવક ભાવ જે છે ભગવાન પ્રત્યેનો એને પણ મહારાજ અહીંયા કેમ અખંડ રાખી શકાય અને કેવી રીતે ભગવાનની ભક્તિની અંદર, સેવાની અંદર અખંડ રહી શકાય એવી સુંદર અહીંયા મહારાજે વાત સમજાવી છે. એટલે સ્વામીએ કીધું કે આ વાત અમારે તો ગેર બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે કે ભગવાન તો અચ્યુત છે. સ્વામીની સમજણ કેવી છે મહારાજને, સ્વામી કહે છે કે સ્વામી મહારાજ, હે મહારાજ, અમને તો એ વાતની ગળ નથી બેસી, આપના આશ્રયના પ્રતાપે, અમે આપના શરણમાં છીએ અને આપનો એવો પ્રતાપ છે કે પ્રતાપે કરીને અમારી મતિ સ્થિર છે, અમારી સમજણની અંદર વિકાર નથી અને એટલે અમને એ વાત ગળે ઉતરતી નથી. અમે તો એવું સમજીએ છીએ કે ભગવાન તો અચ્યુત છે, જે શાસ્ત્રનું અમે શ્રવણ કર્યું છે આપના દ્વારા, જે આપની વાણી સાંભળીને જે અમને શાસ્ત્ર સિદ્ધાંતમાં વિશ્વાસ થયો છે, પ્રતીતિ થઈ છે, એ સિદ્ધાંત કેવો છે, તો કે ભગવાન તો અચ્યુત છે. અચ્યુત એટલે કે જે ઇમ્પેરિસેબલ, જે બદલી ન શકાય, જે સ્થળાંતર કે ચલાયમાન ન થઈ શકે. જો ચ્યુતનો અર્થ થાય અલગ થવું, જુદું પડવું, પડી જવું, અને ચલાયમાન થવું એટલે ચ્યુત થાય, અને અચ્યુત જે અચલાયમાન હોય. અને અહીં આગળ ભગવાનના સ્વરૂપને માટે જે શબ્દ વાપર્યો છે, ભગવાન અચ્યુત છે એટલે કે ભગવાન પોતાના પરબ્રહ્મ તત્વથી, પોતાના પરબ્રહ્મપણાથી, પોતાના સ્થાન અને સ્થિતિથી, જે પરબ્રહ્મપણાની જે સ્થાન અને સ્થિતિ છે એનાથી એ એમાં અખંડ અને અવિચળ રહેનારા છે. એટલે ભગવાન અચ્યુત છે, એમાંથી એ ચ્યુત નથી થતા. પોતાની સ્થિતિમાંથી, પોતાની જે પરબ્રહ્મ તત્વ છે, પરબ્રહ્મત્વ છે, એની અંદરથી પરમાત્મા એ ક્યારે ચલાયમાન નથી થતા. એમાં તો અખંડ અવિનાશી અને એ ત્યાં અચળ રહેલા છે. એટલે એ પોતાના સ્થાનમાં જો એ ન હોય તો એ કેવી રીતે બ્રહ્મ કે જીવ જીવાત્મા થઈ શકે, ઈશ્વર થઈ શકે, કેવી રીતે પોતાના સ્થાનથી ચ્યુત થઈ શકે, પડી જાય, એ કેવી રીતે થાય, એ અમને સમજાવવામાં આવતું નથી. અને મહારાજ ભગવાન તો અચ્યુત છે, તે ચાવીને પણ જીવ ઈશ્વર રૂપે થાય નહીં. મહારાજની કદાચ ઈચ્છા કરીને, સ્વ ઈચ્છા કરે તો પણ એ ન થઈ શકે, કારણ કે ભગવાનનું જે સ્થાન છે અચ્યુત છે, એ સ્થિર છે, એ અખંડ છે, એ અવિનાશી છે. અને એટલા માટે એ સ્થાનમાંથી પરમાત્મા ચ્યુત ન થઈ શકે. તો માટે એ શ્રુતિનો જે અર્થ તે તમે કહો તો યથાર્થ સમજાય. વાલા ભક્તો, અહીંયા પુનઃ મેં વાત કરી, અહીંયા શ્રુતિનું ખંડન નથી, શ્રુતિને શાસ્ત્રને મહારાજે ખંડન નથી કર્યું, પણ એના અર્થને સમજાય યથાર્થ કરવા માટે, કે અર્થનું અનર્થ ન થાય, જેવો છે તેવા સ્વરૂપની અર્થ સમજાય, એવા યથાર્થ સમજાય. ક્યારે સમજે મહારાજને, કે મહારાજ તમે હવે એનું અમને કંઈક જ્ઞાન એના ઉપર આપો, પ્રકાશ નાખો, તો અમને યથાર્થ એનો અર્થ સમજાય. કે જેથી કરીને નરસિંહાનંદ સ્વામી કહે છે, મારી તો એવી મતિ નથી જ, મારી મતિ તો સ્થિર છે, પણ ઘણાને એવી મતિ થઈ શકે, ભ્રમણા ઉભી થઈ શકે, તો એ ભ્રમણા દૂર થાય. એટલા માટે મહારાજ આપ એના ઉપર પ્રકાશ કરો કે આ શાસ્ત્રોની અંદર જે વિરોધાભાસી જે વસ્તુઓ જે જોવાય છે, આપણે 39માં જોયું જ આ વસ્તુને, કે જે સ્થિતિ છે સવિકલ્પ સમાધિ વાળાની સ્થિતિ અને નિર્વિકલ્પ સમાધિ વાળાની સ્થિતિ, એ સ્થિતિના ભેદે કરીને વર્ણનોની અંદર ઘણી વખત ભેદ આવે છે. અને એવું જ એક આ વાક્ય, શ્રુતિ વાક્ય છે, એકો હમ બહુસે પ્રજાઈ, એટલે એનો અર્થ પણ ઘણી વખત વિકાર વિકૃતની અંદર કરવામાં આવે છે, કે ભગવાન જ જીવ છે અને જીવ જ ભગવાન છે. એટલે જે ભગવાન એ પોતે જીવ છે, અને એ જીવ પોતે જયારે બ્રહ્મ સ્થિતિ ભગવાનના સાધર્મપણાને પામે, એટલે ભગવાન પોતાને માનવા માંડે કે હું જ ભગવાન છું, એટલે ભક્તિનો માર્ગ રૂંધાઈ જાય, સેવાનો માર્ગ રૂંધાઈ જાય. એટલે એ સિદ્ધાંત, એટલે મેં કીધું કે વિશિષ્ટાદ્વૈત મત જે મહારાજે સ્થાપિત કર્યો, અને સેવા મુક્તિશય ગમ્યતામનો જે સિદ્ધાંત ભગવાન શ્રી હરિ આપણા સંપ્રદાયની અંદર આપણને આપ્યો છે, એનું સાબુત પ્રતિપાદન શાસ્ત્રોક્ત રીતે કેમ થઈ શકે, એવી સુંદર અહીંયા મહારાજ વાત સમજાવે છે. એટલે સ્વામી મહારાજને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે માલિક, હે સ્વામી, હે મારા નાથ, તમે આના ઉપર કંઈક પ્રકાશ નાખો, કે જેથી કરીને મારા જેવા અજ્ઞાની અબોધ એવા હજાર જીવાત્મા હોય, કે જેને જીવાત્માને એ પોતે પોતાને જ ભગવાન માનીને ભગવાનની ઉપાસનાનો જે માર્ગ તે તોડી દે, છોડી દે, અને ભગવાનનું ખંડન વગેરે કરવા માંડે, એવા વેદાંતિના જે શબ્દો એના કાને પડ્યા હોય, તો એને યથાર્થપણું સમજાય, વાસ્તવિકતાપણું સમજાય, શાસ્ત્રનો સાચો અર્થ સમજાય, એવી રીતે આપ અમને કંઈક ઉપદેશ આપો, એવી રીતે સ્વામીએ મહારાજને વિનંતી કરી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. મહારાજે પહેલા સ્પષ્ટીકરણ કર્યું કે તમે જે સ્વામી હમણાં અર્થ બતાવ્યો કે ભગવાન જ જીવ ઈશ્વર વગેરે રૂપે થાય છે, તો એવો અર્થ જે વિદ્વાનો અથવા વેદાંતિ, અહીંયા પંડિતો અને વેદાંતિ એમ બે શબ્દ વાપર્યો, પંડિતો એટલે જ્ઞાની, જે શાસ્ત્રો વગેરેનું વાંચન કરીને થોડા જ્ઞાનને મેળવેલું હોય, પણ એ શાસ્ત્રના જ્ઞાનને પચાવ્યું નથી, એને યથાર્થ સમજ્યા નથી. જ્ઞાન મેળવ્યું છે, પણ એ જ્ઞાનને યથાર્થપણે એને એનો અર્થ સમજી શક્યા નથી. એવા જે વિદ્વાનો છે, પણ વિદ્વત્તાની અંદર એટલે દોષ રહેલો છે, એવા વિદ્વાનો, એવા પંડિતો અને વેદાંતિ એટલે વેદને ભણેલા છે, વેદનો અભ્યાસ કરેલો છે, વેદ દ્વારા એમને આ શાસ્ત્રોનો અભ્યાસ કરી, વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને જ્ઞાન મેળવ્યું છે, પણ એનો અર્થ નથી સમજ્યા. એટલે એવા જે અર્થનું વિકૃત જે સ્વરૂપ અથવા તો જે ભ્રમણાવાળું સ્વરૂપ ઊભું કરે છે, એવા વ્યક્તિઓને માટે મહારાજ કે એવા એ સર્વે જે અર્થ કરે છે એમ એ અર્થ નથી, એનો અર્થ તો બીજી રીતે થાય છે. મહારાજ કે એનો અર્થ અલગ રીતે થાય છે, અને કેવી રીતે થાય છે તે અહીંયા મહારાજ આપણને અહીંયા સુંદર રીતે સમજાવે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કહે છે, જે સર્વકૃત વિચિત્ર યોનિષુ વિષ્ણવ વિષ્ણવ્ય હેતુ તયા તરતમતશ્ચકાસ્ત્યનલવત સ્વકૃત અનુકૃતિ. આ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો 87મા અધ્યાયનો આ શ્લોક છે, એમાં વેદ સ્તુતિ કરેલી છે. શ્રીમદ ભાગવતજીમાં વેદ સ્તુતિનું વર્ણન આવે છે, અને એ વર્ણનમાંથી મહારાજે આ શ્લોકનું અહીંયા સાક્ષી લીધી, અહીંયા એનું દ્રષ્ટાંત એનો સાક્ષી લીધી, અને એનો અર્થ અહીંયા કર્યો કે આ શાસ્ત્રનો અર્થ કેમ સમજવો, ભગવાનનું સ્વરૂપ એ જીવ ઈશ્વર રૂપે થાય છે કે કેવી રીતે એને સમજવું, કે ભગવાન એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ શું તત્વ છે, તો આ શાસ્ત્રનો અર્થ જેમ એકોહમ બહુશ્યામ પ્રજાયામ જે શાસ્ત્રનું અંદર જે આપણે પુરાણ ઉપનિષદનું જે સ્તોત્ર બતાવ્યું શ્રુતિ વાક્ય, એ જ રીતે ભાગવતજીની અંદર પણ આ વાત લખવામાં આવી છે. અને ભાગવતજીની અંદર મહારાજ કે શું લખ્યું છે, સ્વકૃત વિચિત્ર યોનિષુ. સ્વ એટલે પોતા, કૃત એટલે બનાવ્યું, પોતાના દ્વારા રચિત, વિચિત્ર. વિચિત્રનો અહીંયા અર્થ થાય છે વૈવિધ્યસભર, જે વિવિધ અનેક વિવિધ પ્રકારના યોનિષુ, જે જીવાત્માને માટેની જે યોનિઓ બતાવી છે. એટલે કે બ્રહ્મથી લઈને પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, માયા, જીવમાં જળચર, થળચર અને પુરુષ પશુયોની, પુરુષયોની એટલે સ્ત્રીઓની, આ વધારે જે વૈવિધ્ય સબર, વૃક્ષ, વેલી, આ બધું જે સૃષ્ટિ, આ સૃષ્ટિનું જે નિર્માણ કર્યું છે કોણે કર્યું છે, સ્વકૃત, પોતાના દ્વારા બનાવ્યું, જે પોતાના દ્વારા નિર્માણ કર્યું છે, એ વિચિત્ર યોનિષુ, વિવિધ વૈવિધ્ય સભર, જે જીવોની જાતોની અંદર, જે જીવોની વિવિધ પ્રકારની જાતો છે તેની અંદર વિષન્નિવ, વિષન્નિવ એટલે પ્રવેશ કરવો, એની અંદર વિષન્નિવ, એની અંદર અંદર પ્રવેશ કરે છે. કે ઈવ એટલે દેખીતી રીતે એની અંદર પ્રવેશ કરે છે. હેતુ તયા કેવી રીતે, તો કે તેના પ્રેરણા તરીકે, તેના કારણ તરીકે એમાં પ્રવેશ કરે છે. ભાગવતજીનું મહારાજ અહીંયા વેદ સ્તુતિનું ગદ્યમાંથી આ શ્લોક નંબર 19 એને મહારાજે અહીંયા ટાંક્યો અને મહારાજે એનો અર્થ બતાવ્યો કે શાસ્ત્રનો મત એ જ છે જે ઉપનિષદમાં કર્યો છે, જે બીજા શાસ્ત્રોની અંદર કરેલો છે એ જ વસ્તુ છે. પણ એની સ્પષ્ટીકરણ કેવી રીતે થાય, તો કે સ્વકૃત, પોતાની જે કરેલી કૃતિ છે એવું જે આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ, એની અંદર વૈવિધ્યતા સભર છે, અલગ અલગ પ્રકારની બધી યોનિઓ છે, અલગ અલગ પ્રકારની બધી જાતિઓ છે, એ તમામની અંદર ભગવાનનો પ્રવેશ છે. પણ કેવા સ્વરૂપે, તો તેમનો હેતુ તયા, તેમનો જે પ્રવેશ છે તે પ્રેરણા સ્વરૂપે, કારણ સ્વરૂપે તેની અંદર છે. અને તે કેવી રીતે, તો તેનો જે પરંપરા છે, એનો વંશ છે, એને અનુસાર, જે તે વર્ગના અનુસાર, એટલે બીજમાંથી વૃક્ષ થાય તો એના અનુસાર, પુરુષમાંથી પુરુષની એટલે શરીરથી શરીરની ઉત્પત્તિ થાય તો એ અનુસાર, એટલે જે જેની પ્રકૃતિ છે એ પ્રકૃતિને અનુસાર એ પરમાત્મા સંકલ્પ પ્રેરણા રૂપે એની અંદર, એની અંદર કારણ રૂપે એની અંદર પ્રવેશ થાય છે અને દ્રશ્યમાન પણ થાય છે. દ્રશ્ય થાય છે કેવી રીતે, તો કે અનિલવટ, અનલવટ એટલે અગ્નિની જેમ એ પોતે અગ્નિમાંથી જેમ પ્રકાશ નિસરે, પછી એનાથી ગરમી ઉત્પન્ન થાય, પછી એની અંદર પરસેવો થાય, પાણી થાય. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિનો આખો ક્રમ બહુ સુંદર રીતે વર્ણન કર્યો છે, એ કોઈ વખત આપણે એનું સ્પેશિયલ સેશન લઈશું ત્યારે આપણે એને વિસ્તારથી સમજીશું. પણ એની અંદર મહારાજ કે જે જે પ્રકારે કરીને સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે એની અંદર ભગવાનનો આવિર્ભાવ છે. પણ કેવા સ્વરૂપે છે, તો કે કારણ સ્વરૂપે છે, એવું આ વેદ સ્તુતિની અંદર શ્રીમદ ભાગવતજીની અંદર ઉલ્લેખ આવે છે. એ મહારાજ એનો દ્રષ્ટાંત લઈને મહારાજ અહીંયા સમજાવે છે. એનો અર્થ એમ છે, જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, જો જે ભાગવતજીનો જે શ્લોક આપણે સાંભળ્યો એની અંદર જે વાત કરી એનો અર્થ અહીંયા મહારાજ આપણને સમજાવે છે. એનો અર્થ એમ છે, જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, પોતે કરી એટલે પોતાના સ્વસંકલ્પ અને સ્વસામર્થ્યથી પોતાને કરીને, પોતે જે રચી છે, જે સ્વકૃત, જે આપણે શાસ્ત્રમાં કર્યું, પોતાની રચેલી એવી જે વિચિત્ર યોનિષુ, જે વિચિત્ર પ્રકારની એટલે નાના પ્રકારની, અનેક વૈવિધ પ્રકારની જે યોનિઓ છે, જે તત્વો છે, એ તત્વોની અંદર તેને વિશે કારણપણે અને અંતર્યામી પણ રૂપે, બે અહીંયા આગળ મહારાજે બે ગુણ બતાવ્યા છે, કારણપણે અંતર્યામી રૂપે, એટલે કારણપણેથી અને અંતર્યામી સ્વરૂપે. આ રીતે ભગવાન દરેક યોનિની અંદર, દરેક જે તત્વ છે એની અંદર ભગવાનનું કારણ રૂપ રહેલું છે, કારણપણે એના કારણ રૂપ રહેલા છે. અને સ્વરૂપ કેવું છે, તો કે અંતર્યામી સ્વરૂપ છે, સ્થૂળ ભાવ કે સૂક્ષ્મ ભાવ કે ભાવ નથી, અંતર્યામી ભાવ છે. અંતર્યામી રૂપે કરીને, પ્રવેશ કરીને ન્યૂન અધિક ભાવે પ્રકાશ કરે છે. એ તમામ તત્વોની અંદર ભગવાન એ અંતર્યામી રૂપે અને કારણ રૂપે એની અંદર પ્રવેશ કરીને એ ન્યૂન અધિકપણે જ્યાં જેવી જરૂર પણાય, જે તત્વની જેવી જરૂર પણાય, જ્યાં જેવી જરૂર હોય ત્યાં તેવા પ્રકાશને પ્રકાશે છે, ત્યાં પોતાના પ્રકાશનો એવો પ્રકાશ પાડે છે, પોતાના પરમાત્માપણાનો એવો પ્રકાશ ત્યાં મહારાજ બતાવે છે. એટલે પરમાત્મા કારણ રૂપે, અંતર્યામી રૂપે એની અંદર પ્રવેશ કરીને જ્યાં જેવી રીતે જે સૃષ્ટિની રચનાના ક્રમની અંદર જે જે યોનિની અંદર જે જે સ્વરૂપે ભગવાનને કાર્ય લેવું છે એ પ્રમાણે ભગવાન પોતાના સામર્થ્યનું ત્યાં દર્શન કરાવે છે, એટલે કારણ રૂપે અને અંતર્યામી રૂપે પરમાત્મા કાર્ય કરે છે એવો અહીંયા મહારાજે સુંદર ભાવ બતાવ્યો. અને એ ન્યૂન અધિક છે, જ્યાં જેવી જરૂર છે ત્યાં એવો છે, બધી જગ્યાએ એક સરખો દેખાતો નથી, ન્યૂન અધિક પ્રકાશે છે. તેની વિગત જે અક્ષરાતીત એવા જે ભગવાન, પછી મહારાજ અહીંયા વિસ્તારથી એ વાત સમજાવે છે કે આ જે મહારાજે સિદ્ધાંત બતાવ્યો એની વિગત કેવી રીતે સમજાય. ત્યારે મહારાજે એનો સુંદર ઉત્તર સમજાવતા સમજાવે છે, તેની વિગત જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, ભગવાન કેવા છે તો અક્ષરથી પર છે, અક્ષરથી અતીત છે, અક્ષરની અક્ષરથી પણ મોટા છે, અક્ષરના જે સ્વામી છે, નિયંતા છે, અક્ષરાતીત જે છે એવા જે પુરુષોત્તમ ભગવાન, તે સૃષ્ટિ સમયે એટલે કે સૃષ્ટિના સર્જન સમયે જ્યારે ભગવાન સ્વકૃતે એટલે પોતાની ઈચ્છાએ કરીને જ્યારે સૃષ્ટિના નિર્માણનો સંકલ્પ કરે, એટલે સંકલ્પ અને સામર્થ્ય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની, એ જ્યારે સૃષ્ટિનો રચનાનો જ્યારે સંકલ્પ કરે, બ્રહ્માંડની રચનાનો જ્યારે સંકલ્પ કરે, ત્યારે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે, એટલે કે અક્ષરને નિમિત્ત બનાવે છે, અક્ષરને કારણ, અક્ષરની અક્ષરમાં કારણ સ્વરૂપે ભગવાન નિવાસ કરીને એના માધ્યમે કામ લે છે. એટલે અક્ષરને જો આપણે હમણાં 39માં આપણે વાંચ્યું હતું બ્રહ્મસ્તુતિ છે કે બ્રહ્મ જગત ઉત્પત્તિ ઉત્પત્તિ કારણ, બ્રહ્મ છે જગતની ઉત્પત્તિનું કારણ છે. દેખીતી રીતે બ્રહ્મ જ જગતની ઉત્પત્તિનું કારણ દેખાય છે, પણ મહારાજ અહીંયા આગળ શું સમજાવે છે કે એવા અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે સૃષ્ટિ સમયે સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. ત્યારે એ દ્રષ્ટિ કરે છે એટલે કે જયારે કારણ સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે ભગવાન સંકલ્પથી જયારે એની અંદર પ્રવેશ કરે છે ત્યારે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. આ સૃષ્ટિનો મહારાજ અહીંયા ક્રમ બતાવે છે નિર્માણનો, કે ભગવાનના સંકલ્પ અને સામર્થ્યથી જયારે ભગવાન અક્ષર રૂપેની અંદર જયારે વૃત્તિને કેન્દ્રિત કરે છે, અંતર્યામી સ્વરૂપે ભગવાન અંદર પ્રવેશ કરે છે, કારણ બનીને પ્રવેશ કરે છે, ત્યારે એના દ્વારા એ અક્ષરમાં થકી એ પુરુષનો પ્રગટ થઈ આવે છે. એટલે જનરલ સહજ રીતે જોઈએ તો પુરુષના પ્રગટનું કારણ અક્ષર દેખાય છે, પણ અક્ષર ક્યારે સામર્થ્યવાન બન્યા તો કે જયારે પુરુષોત્તમ નારાયણ એની સામે દ્રષ્ટિ કરી અથવા તો એની અંદર પ્રેરણા રૂપે અંદર અંતર્યામી સ્વરૂપે પ્રવેશ કર્યો ત્યારે એ કાર્ય સાક્ષર થયું. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે પુરુષ પ્રગટ થઈ આવે છે, પછી તે પુરુષોત્તમ તે જે તે અક્ષરમાં પ્રવેશ કરી પુરુષને વિશે પ્રવેશ કરી અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. હવે અહીંયા પ્રકૃતિના ઉત્પત્તિનું કારણ પુરુષને બતાવ્યા મહારાજ કે, પણ કેવી રીતે સમજો તો કે જે પુરુષોત્તમ નારાયણ છે, એ જ પુરુષોત્તમ નારાયણ જે સ્વસંકલ્પથી સ્વકૃત, એવો શબ્દ જે વેદની અંદર આપણા વેદ પદની અંદર આવ્યો, તો એની અંદર સ્વકૃત પોતાનું કરેલું છે એવું કેમ સિદ્ધ થાય, એ વાક્ય પણ સીધું સાબુત રહે, અને જે ક્રમ છે ક્રમ પણ જળવાય કે પ્રકૃતિનું કારણ પુરુષ છે, પુરુષનું કારણ અક્ષર છે, એ જે કારણનો ક્રમ છે એ પણ જળવાય અને ભગવાનને કરતા પણ જાણીએ, એ સિદ્ધાંત પણ સમન્વય થાય. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે દેખીતી રીતે જોઈએ તો આપણને પ્રકૃતિનું કારણ પુરુષ દેખાય. મહારાજ કે પુરુષ, પણ પુરુષ કેવી રીતે પ્રકૃતિનું કારણ બન્યું તો કે પુરુષોત્તમ જે ભગવાન, એ ભગવાન અક્ષરમાં પ્રવેશ કરી પુરુષને વિશે પ્રવેશ કરી અને પુરુષ રૂપે થઈને પુરુષમાં પ્રવેશ કરીને પુરુષના માધ્યમે કરીને પુરુષ રૂપ થઈને એ પ્રકૃતિને પ્રેરી છે, પ્રકૃતિનું ઉત્પન્ન કરી છે. એટલે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિ પ્રવૃત્તિ, સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ, એમ જેમ જેમ ક્રમની અંદર અક્ષરથી લઈને અક્ષરમાંથી જેમ પુરુષની ઉત્પત્તિ થઈ, પુરુષથી પ્રકૃતિની ઉત્પત્તિ થઈ, અને એમ જેમ જેમ કરીને આગળ જે કીટ સુધી જીવ સુધી એ ક્રમ બતાવ્યો છે, આગળ આપણે આવશે આપણે વાંચીશું, તો એ ક્રમની અંદર જેમ જેમ ભગવાન, જેમ જેમ ભગવાનનો પ્રવેશ અંદર થતો ગયો જેના નિમિત્ત કરીને કારણથી, એટલે પ્રકૃતિનું કારણ પુરુષ છે તો પુરુષનું કારણ અક્ષર છે અને અક્ષરનું કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. પુરુષોત્તમનું કોઈ કારણ નથી, પુરુષોત્તમ નારાયણ એ સ્વયં સ્વત સ્વસંકલ્પ છે અને સ્વસામર્થ્યવાન છે, એટલે એનું કોઈ કારણ નથી. એટલે અનાદિ અને સનાતન આપણે એમને પરમાત્માને કહીએ છીએ. અને એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણ જ જયારે પ્રવેશ કરીને અક્ષરને વિશે જયારે પ્રવેશે અંતર્યામી સ્વરૂપે કારણ સ્વરૂપે, ત્યારે એમાંથી પુરુષની ઉત્પત્તિ ને એમાંથી પછી એના દ્વારા પ્રકૃતિની ઉત્પત્તિ. એ રીતે મહારાજ કે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થયો, એટલે પ્રવેશની અંદર કારણ તો દરેક જગ્યાએ પુરુષોત્તમ, જો પહેલા પ્રથમમાંથી પુરુષોત્તમનું કારણ નીકળી જાય તો પાછળ કોઈ સૃષ્ટિનો શેષ રહે નહીં, સૃષ્ટિના કોઈ તત્વનું શેષ ન રહે. એટલે સામર્થ્ય કરીને જે પણ કાર્ય થાય છે એ પરમાત્માની સામર્થ્ય છે, પરમાત્માનો પ્રતાપ છે. એટલે પ્રકાશ એવો શબ્દ વાપર્યો, ભગવાન પ્રકાશ કરે છે, જ્યાં જેવો પ્રકાશ, પ્રકાશ એટલે પોતાના પ્રતાપનો પ્રકાશ, પોતાના ઐશ્વર્યનો પ્રકાશ, એવો જે ભગવાનનું સામર્થ્યનો પ્રકાશ એ પરમાત્મા સ્વરૂપે થઈને એ કાર્યની અંદર, એટલા એમાં ન્યૂન અધિકપણું પણ છે, એ ન્યૂન અધિકપણું પણ આગળ આપણે સમજીશું, પણ એ રીતે પરમાત્મા એ કાર્ય સૃષ્ટિની પ્રવૃત્તિ કરે છે. એટલે સૃષ્ટિ સ્વકૃત એવો શબ્દ વાપર્યો, સ્વકૃત એટલે પોતાની જે રચેલી સૃષ્ટિ એવો શબ્દ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માટે વપરાણો. એટલે માયાની રચેલી સૃષ્ટિ એ ગણીએ, પણ માયાની રચના પરમાત્મા થકી થઈ એટલે પણ એ સૃષ્ટિનો અંગ પણ પરમાત્માનું જ એ રચનામાં ગણવામાં આવે છે. એ રીતે અહીંયા મહારાજ સમજાવે છે કે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ, અને પછી તે પ્રકૃતિ પુરુષથી, હવે મહારાજ આગળ ક્રમ બતાવે છે કે તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા. અહીંયા પણ આપણે એ સિદ્ધાંતને સમજીએ કે જેમ પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ દેખાય છે, પણ આપણે જેમ ઉપર જોયું એમ અક્ષરનું કારણ પુરુષ છે, પુરુષનું કારણ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ પુરુષનું કારણ પ્રધાન પુરુષ છે. તો પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષનું કારણ પુરુષ છે, પ્રકૃતિનું કારણ પુરુષ છે, અને પુરુષનું કારણ અક્ષર છે, અને અક્ષરનું કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને ભગવાનના પ્રવેશ થકી ભગવાન અક્ષરરૂપ થઈને પુરુષમાં પ્રવેશ્યા, પ્રવેશ પછી અક્ષર અને પુરુષ થઈને પ્રકૃતિની અંદર પ્રવેશ્યા, અને પ્રકૃતિને પુરુષ થઈને ભગવાનની અંતર્યામીપણે કરીને ભગવાન એ પ્રધાન પુરુષની સ્વરૂપની અંદર એની ઉત્પત્તિ કરી, અને એ રીતે પ્રધાન પુરુષ થતી મહતત્વ થયું, અને મહતત્વ થકી ત્રણ પ્રકારના અહંકાર થયા, અને અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા તે થયા, અને તે થકી વિરાટ પુરુષ થયા, અને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા, અને તે બ્રહ્મા થકી મરીચ્યાદી પ્રજાપતિ થયા, અને તે થકી કશ્યપાદી પ્રજાપતિ થયા, અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા, ને દૈત્ય થયા, ને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ. સર્વ સૃષ્ટિનું જો કારણ આપણે બ્રહ્માને રચયિતા કહીએ છીએ કે સમગ્ર સૃષ્ટિના રચયિતા બ્રહ્મા છે, પ્રજાપતિ કશ્યપ મરીચાદી દરેકના નિયંતા જે છે એના રચયિતા બ્રહ્મા છે, પણ એનું કારણ મહારાજ અહીંયા છે પતાવ્યું કે ભગવાન અક્ષરરૂપે થઈને પુરુષને વિશે પ્રવેશ્યા અંતર્યામી સ્વરૂપે, કારણ સ્વરૂપે. આ બે શબ્દને કાયમ યાદ રાખજો, અંતર્યામી સ્વરૂપ અને કારણ સ્વરૂપે. એ રીતે ભગવાન અક્ષરની અંદર પ્રવેશ્યા, અક્ષર થકી પુરુષની ઉત્પત્તિ થઈ, પુરુષ થકી પ્રકૃતિની અંદર પ્રેરણા, અને પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષની અંદર પ્રેરણા, પ્રધાન પુરુષ થકી મહત્વની અંદર પ્રેરણા, અને મહત્વ થકી અહંકારની અંદર પ્રેરણા, અને અહંકાર થકી એ વિરાટ પુરુષ થયા, અને વિરાટ પુરુષના નાભી કમળ થકી બ્રહ્મા થયા, અને બ્રહ્મા થકી મરીચ્યાદી પ્રજાપતિ, કશ્યપાદી પ્રજાપતિ, અને ઇન્દ્રાદી દેવતા, દૈત્યો, અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિની રચના એ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વમાં કારણપણે અને અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. મહારાજે પુનઃ એ વાત દોહરાવી, મહારાજ કે આ સમગ્ર જે ક્રમ બતાવ્યો એની અંદર એ પરમાત્મા એવા પુરુષોત્તમ ભગવાન જે તે સર્વના કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. અલા ભક્તો, બૃહદ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આ બહુ સુંદર એક નારાયણ સ્તુતિ એની અંદર આવે છે. એની અંદર એક બહુ સુંદર શ્લોક એની અંદર વર્ણન કર્યો છે, વરમ વરેણ્ય વરમ વરમ કારણમ, કારણમ કારણાનામ ચા કર્મ તત્કર્મ કારણમ. એનો અર્થ થાય કે વરમ શ્રેષ્ઠ, વરેણ્ય જે શ્રેષ્ઠ સત્પુરુષો દ્વારા આરાધ્ય કરેલા ભગવાનની સ્તુતિ છે, એટલે એની અંદર એનું હેતુ એનો અર્થ બતાવે છે કે શ્રેષ્ઠ એવા જે સત્પુરુષો એના વરેણ્યમ એના આરાધ્ય કરેલા જે એમને વરેલા છે એવા સત્પુરુષો દ્વારા, અને ભગવાન કેવા છે તો વરદાયક, એ વરને આપનારા છે, અને વર કારણમ એ વરને પ્રાપ્ત કરવાનું કારણ છે. ભગવાન કૃપાનું પ્રાપ્ત કરવાનું કારણ પણ ભગવાન છે, કૃપા કરનાર પણ ભગવાન છે, અને એવા કૃપાપાત્ર જે સત્પુરુષો છે એને સેવવાનું સેવ્ય સ્થાન પણ ભગવાન છે, એવી સ્તુતિનો અર્થ છે. અને પરિણામે કારણમ કારણાનામ ચ કર્મ, અહીંયા કે કારણ જે છે એવા આના પરિણામે, એના કારણે ભગવાન આવા કારણ છે, એના કારણે કારણાનામ ચ કર્મ, જે કર્મ સ્વરૂપ, જે કર્મ સ્વરૂપ જે કારણ છે તેના પણ ભગવાન કારણ છે, અને તત્કર્મ કારણમ એ કર્મના પણ ભગવાન કારણ છે. એટલે કારણમના કારણ, આવો સ્તુતિની અંદર બહુ સુંદર એ શ્લોક બતાવ્યો છે, સર્વ કાર્ય સ્વરૂપેશુ કારણાનામ ચ કારણમ જલેશ શેષ દેવેશ સર્વેશ તે નમો નમઃ, એવું સ્તુતિની અંદર આ વાત પુરાણની અંદર લખેલી છે કે ભગવાનને કારણાનામ ચ કારણમ બતાવ્યા. જે મહારાજે વાત કરી કે પુરુષોત્તમ ભગવાન જે તે સર્વેમાં, સર્વેમાં, સર્વેમાં એટલે ઉપર બ્રહ્મથી લઈને જે સૃષ્ટિનો ક્રમ બતાવ્યો છે એ સૃષ્ટિના ક્રમની અંદર સર્વે જે જે તત્વો છે એની અંદર ભગવાનનું અસ્તિત્વ છે, પણ કેવી રીતે છે, ભગવાન એમાં રહેલા છે. ભગવાન એ રૂપે થયા એ હકીકત જુદી છે. જે બહુ શ્યામ પ્રજાએ જે લખ્યું કે બહુ રીતે એ પ્રગટ થાય છે, એટલે ભગવાન જ એ રીતે થાય છે. જીવ પણ એ બને છે, ઈશ્વર પણ એ બને છે, આ કશ્યપાદી પ્રજાપતિ પણ ભગવાન છે અને ઇન્દ્રાદી દેવતા પણ ભગવાન છે. એવો જે મત વેદાંતિઓ અથવા તો અજ્ઞાની જળમતી વાળા જે કરે છે એનો અહીંયા મહારાજ સુંદરપણે વિશ્લેષણ સમજાવે છે કે ભગવાન તો એમાં પ્રવેશ કરે છે. અહીંયા શાસ્ત્રનો સંમત મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન એના કારણ રૂપે પ્રવેશે છે, એટલે ભગવાન એનું સ્વરૂપે ભગવાનનું એને ગણવામાં આવે છે. પણ એ જીવ એ ભગવાન થતા નથી, અથવા ભગવાને જીવ થતા નથી, ભગવાન ઈશ્વર થતા નથી, ભગવાન કશ્યપાદી પ્રજાપતિ ભગવાન થતા નથી, ભગવાન બ્રહ્મ પણ થતા નથી, ભગવાન અક્ષર પણ થતા નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અક્ષરાતીત છે, એટલે એ જે અક્ષરથી લઈને બ્રહ્મથી લઈને જે જે સૃષ્ટિનો ક્રમ છે એની અંદર જે જે તત્વો છે તે તમામ તત્વ સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ એ સૃષ્ટિને વિચે ભગવાન અંતર્યામી પરણે અને કારણ રૂપે મહારાજ ક્યાં ભગવાન રહેલા છે. અને પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી. હવે જે ન્યૂ નદીકપણું છે ને એ અહીંયા મહારાજ સમજાવે છે કે ભગવાન દરેકમાં પ્રવેશીને રહ્યા છે અંતર્યામી સ્વરૂપે અને કારણ સ્વરૂપે, પણ એને પણ સમજવાની રીત છે. મહારાજ કહે છે જેવા અક્ષરમાં છે તેવી આ રીતે પ્રકૃતિ પુરુષમાં નથી, ને જેવા પ્રકૃતિ પુરુષમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, અને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત આદિ તત્વો 24 તત્વોમાં નથી, ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, અને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, અને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિ ઋષિમાં નથી, અને જેવા મરીચ્યાદિમાં છે તેવા કશ્યપાદિમાં નથી, અને જેવા કશ્યપાદિમાં છે તેવા ઇન્દ્રાદિ દેવતામાં નથી, અને જેવા ઇન્દ્રાદિ દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અને અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. મહારાજે બહુ સુંદર અહીંયા આગળ સ્તુતિનો વાક્યનો અર્થ સમજાવતા સમજાવે છે કે મહારાજ કહે કે આ તમામ જે તત્વો છે બ્રહ્મથી લઈ અને પશુ પક્ષી સુધી જે મહારાજે અહીંયા વર્ણન કર્યું, ઇન્દ્રાદિ દેવતા કશ્યપાદિ ઋષિ અથવા તો જે મહાઆદિ તત્વ બ્રહ્મ અક્ષર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ, આ તમામની અંદર અક્ષર પુરુષ એટલે બ્રહ્મ સ્વરૂપ એ તમામની અંદર ભગવાન છે, પણ જેવા અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી, જેવા પ્રકૃતિ પુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી. આમ કહેતા કે જ્યાં જેની, અને એ વસ્તુ આગળ મહારાજે કરે છે કે સર્વમાં ભગવાન રહેલા છે પણ તારતમ્યતા રહેલા છે. એ તારતમ્યતા એટલે ભેદ, અલગ અલગ જુદા જુદા પ્રકારે જુદા જુદા ભેદભાવ અલગ અલગ રીતે રહેલા છે. એની અંદર બે અર્થ થાય વાલા ભક્તો, તારતમ્યતા એટલે કે અલગ અલગ જ્યાં જેવી જરૂર છે એવા પ્રકારે રહેલા છે, અને એક કારણ અને કાર્ય સ્વરૂપે પણ ભેદમાં રહેલા છે. જીવ છે એ જીવ જ છે, ભગવાન અંતર્યામી રૂપે જીવની જીવ સાથે જોડાય છે, ત્યારે સૃષ્ટિની અંદર જયારે કાર્ય કરવાનું હોય જેવું કાર્ય કરવાનું હોય ત્યારે એ સૃષ્ટિનું એના થકી કાર્ય કરવાની સામર્થ્ય રૂપે કારણ રૂપે અંતર્યામી રૂપે ભગવાન એના થકી કામ કરે છે, એટલે કરતા ભગવાન કહે છે. પણ છતાંય કારણ અને કાર્યનો જેમ ભેદ છે એમ જુદું અલગ પૃથકતાથી એ તારતમ્યતા એ કારણ અને અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, એવો અહીંયા સુંદર મહારાજે અર્થ સમજાવ્યો. જેમ કાષ્ઠની વિશે અહીંયા મહારાજ દ્રષ્ટાંત સમજાવે છે કે જેમ કાષ્ઠની વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે, લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે, અને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે. આપણને મનમાં એમ થાય કે અગ્નિ લાંબો ટૂંકો વાંકો સીધો એવું કેમનું થશે, પણ મહારાજ જે દ્રષ્ટાંત સમજાવે છે એવું છે કે કાષ્ઠનું રૂપ છે, એ કાષ્ઠનું એમ વૈવિધ્ય જે ઉપર આવ્યું ને વૈવિધ્ય પ્રકારનું યોનિશુ વિચિત્ર યોનિશુ વિવિધ પ્રકારની યોનિઓ છે, એટલે જેવા પ્રકારની યોનિ એમાં આ બ્રહ્મથી લઈને બધું આવી ગયું, સૃષ્ટિના તમામ સ્થાવર જંગમ તમામ આવી ગયું. આ તમામ યોનિઓ જે છે પશુ પક્ષી પ્રાણી મનુષ્ય દેવ દાનવ આ બધા જે સૃષ્ટિની જે યોનિઓ છે એ યોનિઓની અંદર ભગવાન એ સ્વરૂપો યોનિના જુદા છે. ભગવાન તો અગ્નિની મેટર જેમાં જેવું જરૂર જણાય એવા સ્વરૂપે ભગવાન ત્યાં કારણ અને અંતર્યામી રૂપે ભગવાન કારણપણે અને અંતર્યામી રૂપે કરીને ભગવાન અંદર પ્રવેશતા હોય છે. પણ એનું અસ્તિત્વ જેમ મેં કીધું કારણ અને કાર્યનું ભેદ છે, કારણ છે એ નિમિત્ત છે, કાર્ય એ પદ્ધતિ પ્રક્રિયા છે, તો જેમ એનો ભેદ છે એની અંદર જેમ ભિન્નતા છે એમ તારતમ્યતાથી એવી રીતે જે કર્મ કરનાર છે જે જીવ છે સૃષ્ટિ છે બ્રહ્મા છે ઇન્દ્ર છે આ બધા જે છે એ કાર્ય કરનાર છે, એ કાર્ય કરનારનું અસ્તિત્વ છે એ કાર્ય છે, પણ એની અંદર કારણ કોણ છે તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. જો કારણ ન હોય તો કાર્ય સંભવિત બને नहीं। એટલે કાર્યનું ઉત્પત્તિનું કારણ પરમાત્મા છે, એટલે અક્ષરની અંદર જો અક્ષર પણ જો પરમાત્માની દ્રષ્ટિ ન થાય, પરમાત્માની પ્રેરણા શક્તિ ન પ્રાપ્ત થાય તો અક્ષર પણ સૃષ્ટિ રચવાને સમર્થ નથી, એવો શાસ્ત્રનો મત થયો। એટલે ભગવાનના સામર્થ્ય કરીને, ભગવાનના કારણ રૂપે કરીને, અંતર્યામી પરપણે કરીને ભગવાને જે કાર્ય કર્યું છે, એ કાર્યના કારણે આ સમગ્ર સૃષ્ટિ, આ સમગ્ર જગત એના કારણરૂપ ભગવાનને ગણવામાં આવે છે, એટલે ભગવાનને એ સ્વરૂપે ગણવામાં આવે છે, એવો અહીંયા સુંદર મહારાજે અર્થ કર્યો। અને અહીંયા દ્રષ્ટાંત આપ્યું, જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહે છે, લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહે છે અને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહે છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરવાનું હોય તેની તેટલી તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે। અને મહારાજે બહુ સુંદર વાત કે સમજાવી મહારાજ કે જો જે ભગવાનને જે દ્વારે એટલે જે બ્રહ્મથી લઈને અક્ષર પુરુષ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે જે જે તત્વો, જે જે વિચિત્ર યોનિઓ જે શાસ્ત્રોની અંદર જે લખી છે, મનુષ્ય રૂપે, પશુ રૂપે, પક્ષી રૂપે, જળ રૂપે, સ્થળ રૂપે, વૃક્ષ રૂપે, વેલી રૂપે, સૃષ્ટિની અંદર અનેક જે 24 તત્વ રૂપે, એવા જે પરમાત્માને જે દ્વારા જેટલું કાર્ય કરવાનું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થતા, જ્યાં જેટલી જરૂર હોય એટલી સામર્થ્ય યુક્ત થતા તે રહે છે ભગવાન, એટલી સામર્થ્ય રૂપ રહે છે। કેવા સ્વરૂપે રહે છે? પુનઃ શબ્દ યાદ કરજો, કારણ રૂપે અને કારણપણે અને અંતર્યામી રૂપે। આ બે શબ્દને મહારાજ બહુ વારંવાર આ વચનામૃતની અંદર વાપર્યો છે કે મહારાજ કહે કે કારણપણે એના કારણ થઈને અને અંતર્યામી રૂપે એની અંદર એ ભગવાન એ સામર્થ્ય સહિત જેવી જ્યાં જરૂર પડે તેટલી સામર્થ્ય સહિત ત્યાં ભગવાન ત્યાંનો ભગવાનનો એની અંદર વાસ એની અંદર દેખાય છે, એનું અસ્તિત્વ ભગવાનનું દેખાય છે અને તે સામર્થ્ય યુક્ત થકા રહ્યા છે। અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદિ સર્વેને વિશે મહારાજ કહે છે, અક્ષર ને પ્રકૃતિ પુરુષ આદ્ય એટલે અક્ષરથી આરંભીને, આદ્ય એટલે જ્યાંથી શરૂ થયું, અક્ષરથી આરંભીને સર્વને વિશે, સર્વ એટલે કિડ્સ, આપણે સંતોએ કીર્તનમાં જોયું, આપણે કહીએ છીએ ને સ્તુતિની અંદર, બ્રહ્મથી કીટ લગી જોયું, જૂઠું જાણી વગોયું, મુક્તાનંદ મન તમસંગ મોયું, રે તામ શામ તમે સાચું નાનું, આપણે કીર્તન કહીએ છીએ એમાં બ્રહ્મથી લઈને અક્ષરથી લઈને કીટ સુધી એટલે અક્ષર આદ્ય, અક્ષર પ્રકૃતિ આદ્ય ત્યાંથી શરૂઆત કરીને છેક સર્વને વિશે, ત્યાંથી પછી નાનું કીટ સુધી સર્વ જે પદાર્થ તત્વો જે સૃષ્ટિ સંસાર બ્રહ્માંડ જે પણ દેખાય છે તે સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી પણે રહ્યા છે, ભગવાન એની અંદર અંતર્યામી પણે દરેકમાં રહ્યા છે। પણ કેવી રીતે? ફરી વાલા ભક્તો, આ વસ્તુ છે તારતમ્યતાથી, જે ભેદ છે ને સમજવાનો એ છે, તારતમ્યતાથી રહ્યા છે એટલે જ્યાં જેવી જરૂર હોય એટલા પ્રકાશે સામર્થ્ય રહિત સહિત રહ્યા છે, એક ભેદ। અને બીજો, કર્તા અને કાર્યનો જેમ ભેદ છે એમ ભગવાન કારણ રૂપે રહેલા છે, ભગવાન કારણ બને, કારણ અંદર પણે રહેલા છે અને કરનાર એ ક્રિયાના કરનાર એ જીવનું અસ્તિત્વ જુદું છે, એ રીતે એ ભેદથી એવા પૃથકપણે થઈને એ ભગવાન કારણ રૂપે થઈને એટલે અંતર્યામી રૂપે એ ભગવાન તેમાં રહ્યા છે। પણ પાત્રની તારતમ્યતા એ કરીને સામર્થ્યમાં પણ તારતમ્યપણું છે, મહારાજ કહે છે, જો ફરી આ શબ્દ આવ્યો તારતમ્યપણું એટલે ભેદપણું, એની અંદર ભેદ રહેલો છે। એક ભાવ જેમ આપણે મનથી જેમ વૃત્તિથી એક ભાવ થઈ જાય છે તો વૃત્તિ અંદર ઓતપ્રોત થઈ જાય છે પણ પોતાનું અસ્તિત્વ ત્યાં રહેલું છે। આપણે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે જેમ કોઈ લોભી હોય અને ધનની અંદર એને લોભ હોય તો એ મનથી ધનમાં એ લોભમાં એ ઓતપ્રોત થઈ ગયો હોય પણ પોતાનું અસ્તિત્વ એનું અલગ થતું નથી, એ પોતે અંદર પ્રવેશતો નથી, લાડુની અંદર શરીર સાથે પ્રવેશતો નથી, એમ વૃત્તિએ કરીને પ્રવેશ્યો છે, એમ ભગવાન અંતર્યામી અને કારણ રૂપે કરીને પ્રવેશ્યા છે। ભગવાન શરીરથી પ્રવેશતા નથી પણ ભગવાન અંતર્યામી સ્વરૂપે પ્રવેશે છે અને કારણપણે પ્રવેશે છે, એવું મહારાજે અહીંયા આગળ સુંદર સિદ્ધાંત સમજાવ્યો છે। એટલે પણ કેવું પાત્ર, કયું પાત્ર? તો કે અક્ષર પુરુષ પ્રકૃતિ પ્રધાન પુરુષ મહતત્વ ત્રણ પ્રકારના અહંકાર ભૂત વિષય ઇન્દ્રિય અંતકરણ દેવતા વિરાટ પુરુષ બ્રહ્મા પ્રજાપતિ કશ્યપાદી પ્રજાપતિ ઇન્દ્રાદી દેવતા દૈત્ય સ્થાવર સંગમ આ તમામ પાત્રો બતાવ્યા સૃષ્ટિના, આ તમામ પાત્ર પાત્રના તારતમ્ય પ્રમાણે જેમ પાત્રમાં વિવિધતા છે એમાં ભેદ છે એ પોતપોતાના તારતમ્યપણાને કરીને દરેક પાત્રની પોતાની તારતમ્યપણાને કરીને સામર્થ્યમાં પણ તારતમ્યપણું છે, ભગવાનની સામર્થ્યમાં પણ તારતમ્ય છે. એટલે જેવી સામર્થ્ય કીટમાં જોવા મળે છે એમાં ઐશ્વર્યનો જે ભગવાનનું ઐશ્વર્ય જે એનું દર્શન જે કાર્ય કરવું હોય ત્યારે થાય છે, એવું ભગવાન બ્રહ્માને વિશે જયારે કાર્ય કરતા હોય ત્યારે એનું તારતમ્ય જુદું હોય, એનું ભેદ જુદો હોય, એની સ્થિતિ જુદી હોય, એમાં સામર્થ્ય જુદી હોય. કારણ કે એમને સૃષ્ટિનું રચના કરવાની છે એટલે એમને એવી સામર્થ્ય આપી છે, ભગવાને એ કારણ રૂપ બનીને એમાં પ્રવેશ કર્યો છે અને એનાથી સમગ્ર સૃષ્ટિની રચના થઈ. અને જીવથી જયારે શરીરથી શરીરની ઉત્પત્તિ કરવાની હોય તો એને એટલી જ શક્તિ આપી કે જે એના શરીરથી એના શરીર બીજા શરીરની ઉત્પત્તિ થાય એટલી જ પ્રકૃતિની અંદર એને શક્તિ આપી, એનાથી અધિક શક્તિ એની પાસે રહેલી નથી. બ્રહ્મા છે, દરેક પ્રકારની યોનિની સર્જન કરી શકે છે. જયારે જીવ છે તો એની જેની જેવી યોગ્યતા છે એને એવી, એટલે અહીંયા આગળ એક જે શબ્દ ઉપર આપણે શાસ્ત્રની અંદર જોયો કે સ્વકૃત અનુકૃતિ, જે આપણે હમણાં વેદ સ્તુતિનું ગદ્યની અંદર જે મારા જે શ્લોક જે આપણે વાંચ્યો, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિસન્નિવ હેતુતયા તરત્વ મતશ્ચ કાસ્ત અનલવત સ્વકૃત સ્વકૃતાનિકૃત પોતાની કૃતિ અનુકૃતિ, એટલે એની પરંપરા, જે પોતાની કૃતિ છે એવી કૃતિની પરંપરાને અનુસરીને એ પરંપરાને આગળ કરવા માટે જેટલી જ્યાં સામર્થ્યની જરૂર પડે એટલી સામર્થ્ય આપી. એટલે પક્ષીથી તમે જુઓ તો પક્ષીની જ ઉત્પત્તિ થાય, ત્યાંથી પછી જીવ પશુની કે મનુષ્યની ઉત્પત્તિ ન થાય એવી પ્રકૃતિની અંદર સામર્થ્ય એવી આપી. જયારે બ્રહ્મા છે, તમામ પ્રકારની પ્રકૃતિની એ રચના કરી શકે છે એવી સામર્થ્ય એમની છે. તો સામર્થ્ય ભગવાનની છે અને ઐશ્વર્ય ભગવાનનું છે, કારણ પરમાત્મા છે, એ અંતર્યામી પ્રતાપ ભગવાનનો છે. પણ એ ક્યાં આગળી જે વિવિધતા છે એ વિવિધ પાત્રોએ કરીને, પાત્રની તારતમ્યના ભેદે કરીને એ સામર્થ્યમાં પણ ભગવાનનું તારતમ્યપણું ત્યાં દેખાય છે. પણ ભગવાન કેવા છે, પુનઃ એક વખત વાલા ભક્તો, કે બધાના કારણ સ્વરૂપે રહેલા છે. અને એ રીતે ભગવાને કીધું કે પાત્રની જે તારતમ્યતા એ કરીને સામર્થ્યમાં પણ તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક, તે એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. એ સામર્થ્ય કરીને અંતર્યામી સ્વરૂપે કારણપણે કરીને, કારણ બનીને, એ કારણ બનીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતાને પોતે પામીને બ્રહ્મરૂપે થયા નથી. મહારાજ કે એ અંતર્યામી સ્વરૂપે સર્વમાં રહ્યા છે પણ એ પોતે એ થયા છે એમ કહેવાય નહીં. એ પોતે જીવ ઈશ્વરપણાને પોતે પામીને, એટલે પોતે જીવ ઈશ્વર થઈ ગયા છે, એ પોતે મનુષ્ય થઈ ગયા છે એવું મનાય નહીં. મનુષ્યની અંદર સામર્થ્ય અને કારણ બનીને અંતર્યામી સ્વરૂપે જે સૃષ્ટિના ક્રમની અંદર જરૂરી છે એવી સામર્થ્ય જે પ્રાપ્ત થઈ છે એ પ્રાપ્ત કરાવનાર પરમાત્મા છે, એનું કારણ ભગવાન છે, એની અંદર અંતર્યામી શક્તિ પરમાત્માની છે. પણ એ કાર્યને અનુગત કરવા માટે, એની અનુકૃતિ કરવા માટે, એ પરંપરાને આગળ વધારવા માટે એ પ્રમાણે પ્રકાશ થાય છે. જેમ સૃષ્ટિની જયારે સંહાર થાય, સૃષ્ટિનો પ્રલય થાય, ત્યારે પુનઃ જયારે સૃષ્ટિની રચના કરવાની હોય ત્યારે બ્રહ્માના થકી પુનઃ જયારે સૃષ્ટિ રચના કરાવે ત્યારે પુનઃ એ જ પદાર્થોને તત્વોને પાછા ભગવાન એની અંદર સંસારની અંદર પ્રગટ કરતા હોય છે. પણ એ પરમાત્મા એ જ્યાં જેવી જરૂર છે એટલી કરતા હોય છે, જે બ્રહ્માંડમાં જેવી જરૂર હશે તે પ્રમાણે ત્યાં આગળ એવી સૃષ્ટિની રચના ભગવાને કરી છે. અને એ તારતમ્યતાથી, એ ભેદથી જ્યાં જેવી જરૂર પડે ત્યાં પોતાના પ્રકાશને પ્રગટ કરે છે. પણ પોતે એ રૂપ થઈ ગયા છે એવો શાસ્ત્રનો મત નથી. કારણ કે પ્રવેશ કરવું એવો શબ્દ વાપર્યો, પ્રવેશ કરે છે, એની અંદર ભગવાન પ્રવેશ કરે છે. તો પ્રવેશ કરે છે એનો અર્થ થાય કે તમે એક તત્વ જુદું છે જેની અંદર પ્રવેશ થાય. જો પોતે હોય તો પોતામાં પ્રવેશ ન થાય. આપણે શરીરની અંદર તમે જો ઘણી વખત આપણી જૂની વાતોની અંદર એવું આવતું કે ભાઈ આની અંદર પ્રેતનો પ્રવેશ થયો, તો શરીર કોકનું છે અને પ્રવેશ કરનાર આત્મા કોકનો છે. એટલે આપણે પણ આપણા આત્માની અંદર, આપણા શરીરની અંદર આત્માનો પ્રવેશ છે આપણા પોતાના આત્માનો, કારણ કે શરીર જુદું છે. પણ આ શરીર એ જ આત્મા છે એવો અર્થ થતો નથી. એમ અહીંયા મારા તારતમ્ય બતાવે છે, જેમ કારણ અને કાર્યનો ભેદ છે એમ અહીંયા ભગવાન અને આ સૃષ્ટિની જે રચના છે એની અંદર જે તત્વો છે, જે પાત્રો છે, જે આ બ્રહ્માથી લઈને સૃષ્ટિના તમામ સ્થાવર જંગમ તમામ તત્વો છે એની અંદર અહંકાર આવી ગયા, વિરાટ પુરુષ આવી ગયા, ઇન્દ્રિયો આવી ગઈ, પ્રજાપતિ આવી ગયા, બ્રહ્મા આવી ગયા, બધા દેવી દેવતા દૈત્ય બધું જેની અંદર આવી ગયું, આ બધાનું જો કારણ હોય તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને અંતર્યામી રૂપે અંદર રહેલા છે. અને એમાં ન્યૂન અધિકપણું પણ રહેલું છે કે જ્યાં જેવી જરૂર હોય ત્યાં એ પ્રતાપે ભગવાન દેખાય છે. પણ ભગવાન પોતે એ જીવ ઈશ્વરપણાને પામીને બ્રહ્મરૂપ થયા એવો અર્થ થતો નથી. મહારાજ કહે છે પોતે જીવ નથી, પોતે જીવ જ નથી, પોતે પરબ્રહ્મ છે. અને એટલે જીવ ન હોય તો જીવની કોટી છે ઈશ્વર, ને ઈશ્વરની કોટી છે બ્રહ્મ. તો જો પોતે જીવ જ નથી એ ભગવાન પુરુષોત્તમ અને અચ્યુત છે. ભગવાન કેવા છે? અચ્યુત છે. પોતાના સ્થાન ને પોતાના સ્થિતિથી અચલ રહેલા છે, તેમાંથી ચલાયમાન થતા નથી. તો એવા પરમાત્મા અંતર્યામી સ્વરૂપે કારણ રૂપે પ્રવેશ કરે એ હેતુ જુદો છે, પણ એ પોતે એ રૂપે થઈ ગયા છે એવો જે મત છે એ મત કોણો છે? વેદાંતિનો, જળમતી વાળાનો એવો જે મત છે મહારાજ કે મત યોગ્ય નથી. એટલે જીવ અને ઈશ્વરપણાને પોતે પામીને બ્રહ્મ રૂપે થયા નહીં. પોતે જીવ નથી તો તે ઈશ્વર નથી, અને ઈશ્વર નથી તો બ્રહ્મ ને થવાનો પ્રશ્ન નથી. કારણ કે પરમાત્મા તો બ્રહ્મથી પર અને બ્રહ્મના પણ કારણ અને બ્રહ્મના સ્વામી નિયંતા આધાર એવા પરબ્રહ્મ નારાયણ છે, અને બ્રહ્મના ઉપાસ્ય છે. ભગવાનને એ ભગવાન છે, બ્રહ્મના ઉપાસ્ય છે, એ પોતે બ્રહ્મ નથી. તો ઉપાસના અને ઉપાસ્યનો જે સિદ્ધાંત છે એ ખંડન થઈ જાય. એટલે મહારાજે કીધું કે એવી રીતે શ્રુતિનો અર્થ સમજવો, એવી રીતે મહારાજે સુંદર શાસ્ત્રોના મત સાથે સ્વામી સેવક ભાવ બ્રહ્મ છે એ ભગવાનના સેવક છે, અને ભગવાન છે જો એ પોતે જો બ્રહ્મ થઈ જાય અથવા તો જીવ ઈશ્વર થઈ જાય તો પોતે પોતાના જ ભક્ત થયા એવો અર્થ થાય. તો એવો અર્થ થાય નહીં, કારણ કે ઉપાસનાનો સિદ્ધાંતમાં મેં ગઈકાલે પણ સવારના વચનામૃતની અંદર પણ વાત કરી હતી કે ઉપાસનાના સિદ્ધાંતની અંદર ત્રણ તત્વો હોય છે, ઉપાસક, ઉપાસ્ય અને ઉપાસના. તો ઉપાસક તત્વ જુદું હોય, ઉપાસ્ય તત્વ જુદું હોય, અને ઉપાસના એ પદ્ધતિ છે, એની પ્રક્રિયા છે. તો આ બે તત્વની અંદર જો સામ્યપણું થઈ જાય તો ઉપાસના વચ્ચેથી ગાયબ થઈ જાય, ભક્તિ ગાયબ થઈ જાય, સેવા ગાયબ થઈ જાય. કારણ કે બે ભેગું થઈ જાય તો પછી સેવાનો અર્થ રહેતો નથી, ભક્તિનો અર્થ રહેતો નથી, ઉપાસનાનો અર્થ જ રહેતો નથી. કારણ કે જીવ જ જો બ્રહ્મ થઈ જાય, પરબ્રહ્મ થઈ જાય, તો પરબ્રહ્મ જ જીવ થઈ જતા હોય. તો એટલે એ સિદ્ધાંતનું મહારાજે અહીંયા આગળ સુંદર સમન્વય કરીને અર્થ સમજાવ્યો શાસ્ત્રના મત સાથે, કે જીવાત્માને વચનામૃતની અંદર મહારાજે કીધું ભગવાનના જેવી સામર્થ્ય પામે તો પણ ભગવાન થવાતું નથી. એટલે એ સિદ્ધાંતથી મહારાજ કહે કે બહુસ્યા પ્રજાએ, કે બહુ રૂપે ભગવાન દેખાય છે તો કેવી રીતે દેખાય છે? તો બહુરૂપે જે ભગવાન, વિવિધ રૂપે જે ભગવાનના સ્વરૂપના દર્શન થાય છે એ આ સિદ્ધાંતે કરીને થાય છે, કે ભગવાન થકી જ્યારે ભગવાન અંતર્યામી સ્વરૂપે ને કારણ બનીને અક્ષરમાં પ્રવેશ કરે, અક્ષર જે છે તે પુરુષની અંદર કાર્ય કરે, પુરુષ છે પ્રકૃતિનું કાર્ય કરે, પ્રકૃતિ છે તે મહતત્વ પ્રધાન પુરુષનું કાર્ય કરે, પ્રધાન પુરુષ મહતત્વનું કાર્ય કરે, મહતત્વ ત્રણ અહંકાર એનું કાર્ય કરે, ત્રણ અહંકારની વિશે જે ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ દેવતા એનું જે કાર્ય થાય, એના દ્વારા વિરાટ પુરુષનું જે કાર્ય થાય, તેના દ્વારા બ્રહ્માની ઉત્પત્તિ થાય, તેના દ્વારા પ્રજાપતિની ઉત્પત્તિ થાય, તેના દ્વારા ઇન્દ્રાદી દેવ અને દૈત્યોની ઉત્પત્તિ થાય, અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિની જે સમગ્ર ઉત્પત્તિ થાય એ બધી બ્રહ્મા થકી થાય છે. તો એ રીતે શાસ્ત્રોની અંદર આ વાત સમજાવી કે એ જે થાય છે એમાં અંતર્યામી ને કારણ રૂપે ભગવાન રહ્યા છે, એટલે એને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે. તો ભગવાનને શાસ્ત્રની અંદર વર્ણાયેલું છે, પણ ભગવાન એ થયા નથી એવો અર્થ અહીંયા મહારાજે સમજાવ્યો. અને જે વિશિષ્ટાદ્વૈત મત અને સર્વોપરી જે સાકાર બ્રહ્મ પરબ્રહ્મની ઉપાસના એને મહારાજે અહીંયા આગળ સુંદર રીતે સમજાવી અને એનો સમન્વય કર્યો, અને અણસમજણતા અજ્ઞાનતા દૂર થાય અને ઉપાસના દ્રઢ થાય એવો સુંદર મહારાજે ઉપદેશ કર્યો. વાલા ભક્તો, એના દ્વારા આપણે પણ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની મહત્તા સમજીએ કે ભગવાનની મોટપ કેવી છે. આ સર્વ કારણના કારણ છે, અક્ષરાતીત છે એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અક્ષરથી લઈને કીટ સુધી એ સર્વ નાશવંત છે, કારણ કે એનો નાશ પ્રલયકાળને વિશે થાય એવું શાસ્ત્રમાં લખ્યું છે. પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ તો સદા અખંડ અને અવિનાશી છે, જે જ્યારે જ્યારે સૃષ્ટિના સંકલ્પનો પોતે સ્વસંકલ્પ થાય ત્યારે સ્વસંકલ્પથી એ પોતે આ કાર્યને આ પદ્ધતિની અંદર ક્રમની અંદર એ ભગવાન પ્રવૃત્ત આવતા હોય છે, અને એ રીતે જ્યાં જ્યાં જેવી જરૂર ભાસે તેવા રૂપે ભગવાન ત્યાં અંતર્યામી સ્વરૂપે કારણ રૂપે થઈને ભગવાન તેની અંદર વસીને કાર્ય કરતા હોય છે. એટલે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે, પણ છતાંય જીવ છે એ જીવ છે, અને પરબ્રહ્મ છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને આપણે પણ મહારાજને જે શિક્ષાપત્રની અંદર મહારાજે લખ્યું સેવા મુક્તિશ્ય ગમ્યતામ, એ ભગવાનની સેવા પરાયણ રહેવું એટલે દાસ થઈને રહેવું એવો ભાવ કાયમ રહે એવી ભાવના સાથે આપણી ઉપાસના દ્રઢ કરીએ એ સર્વ હરિભક્તોને ભલામણ કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને એ સાથે આજે આપણે આ ગરડા પ્રથમનું 41મું વચનામૃત એને વિરામ આપીએ. સહેજાન સ્વામી મહારાજ.